તારીખ 5/12/1987 પૂજ્યબહેનશ્રીના વચનામૃત બોલ નંબર 237 અને 238 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 190.
ઓળખવા માટે છે કે જેમાં ખર્ચ રૂપે ભેદ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. ઓછીને ભગવાન ઉત્પન્ન થાય ત્યારે પરથી જુદો કરીને આત્મામાં અભેદ દશા પ્રાપ્ત કરે, જ્ઞાનથી પણ અભેદ દશા, નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરે એને અભેદ જ્ઞાન કહે છે. સાધન દશામાં ભેદપણે અને અભેદપણે બંને રીતે પ્રવર્તે છે. સાધન દશામાં પાછા સ્વવિકલ્પ સ્થિતિમાં પાછા જ્ઞાનમાં ભેદો પણ ઉત્પન્ન થાય છે. નિરંતર દશા આવે ત્યારે અભેદ ભાવે જ્ઞાન પણ બને છે. અથવા સ્વરૂપ દશામાં ગુણાકારમાં ભેદો જ્ઞાનમાં ઝળકાય છે, ઝળકે છે. બીજા પેરેગ્રાફમાં જ્ઞાનની વાત કરી અને દ્રષ્ટિમાં જ્ઞાનના પરિણામને છેલ્લે મેળવી આ રીતે જ્ઞાન જાણતો હોવા છતાં દ્રષ્ટિ તો એ પ્રકારે હૃદયને વિષય કરવામાં પ્રવૃત્તિ બને છે. શ્રદ્ધા જ્ઞાનની વાત કર્યા પછી હવે સાધન દશામાં ચારિત્ર જ્ઞાનની વાત, ચારિત્રના પરિણામની વાત કરે છે. સર્વાણે સમુચ્ચયપૂર્ણ એવી રીતે સાધન દશામાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું પરિણામ કેવું હોય એનું એકદમ સ્પષ્ટ ચિતાર છે. સાધક આત્માને ત્રીજો પરિગ્રહ ભૂમિકા પ્રમાણે દેવ ગુરુના મહિમાના શ્રુત ચિંતનમાં અમૃત મહાવ્રતમાં ઇત્યાદિ વિકલ્પો હોય છે. ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને અને છઠ્ઠા ગુણ સ્થાને વિકલ્પ માત્ર ગુણ સ્થાન છે. સાધક દશા શરૂ થયા પછી વિકલ્પાત્મક દશા ત્રણ ગુણ સ્થાનમાં આવે છે. સાતમા ગુણ સ્થાનથી ઉપરના બધા ગુણ સ્થાનોમાં નિર્વિકલ્પ દશા રહે છે અથવા બુદ્ધિપૂર્વકનો રાગ અથવા ચારિત્રની દેશોમાં બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો નથી. ચોથા પાંચમા ગુણ સ્થાનમાં ક્યારેક બુદ્ધિપૂર્વકનો રાગ બંધ થઈને દશા ક્ષણ પૂરતી થાય છે પણ બહુ ભાગ પર સ્વરૂપ દશા રહે છે. છઠ્ઠું ગુણ સ્થાન તો એકલું સ્વરૂપ દશાનું છે. સાતમા ગુણ સ્થાન અને ઉપરના બધા ગુણ સ્થાન બુદ્ધિપૂર્વકનો વિકલ્પ અથવા રાગની ઉત્પત્તિ નથી. વિકલ્પો હોય છે એમ કહીને ત્યાં ચોથું પાંચમું અને છઠ્ઠું ત્રણ ગુણ સ્થાન લેવા. સાધક આત્માની ભૂમિકા પ્રમાણે એના નીચેના ત્રણ ગુણ સ્થાન લેવા. દેવ ગુરુ શાસ્ત્રની મહિમાના વિકલ્પ આવે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ની શુદ્ધ પરિણતિ સિવાય અન્ય પર્યાય લીધી ઉપર અન્ય પર્યાયનું પણ જ્ઞાન જાણે છે. તો અન્ય પર્યાયમાં આ પર્યાયો છે કે દેવ ગુરુ શાસ્ત્રની મહિમાના વિકલ્પવાળી દશા છે એ પણ થાય છે અને એને પણ જાણે છે. શ્રુત ચિંતન, શ્રુત ચિંતન જ્ઞાન અપેક્ષાએ તે શ્રુત જ્ઞાનના વિકલ્પાત્મક ભેદો છે. અહીંયા ચારિત્રની વાત લીધી છે એટલે વિકલ્પની મુખ્યતાથી વાત લીધી છે. જ્ઞાનનો રાગનો મિશ્ર રૂપ વિચાર, જ્ઞાન રાગનો મિશ્રતા ભાવ રૂપ એને વિચાર કરીએ અથવા શ્રુત ચિંતન કહીએ. ચારિત્રનો દેવ ચાલે છે એટલે એને ચારિત્રમાં લીધું છે. શુદ્ધ ચિંતનમાં વિકલ્પ એ ઉપરાંત અનુવ્રત અને મહાવ્રત પાંચમા ગુણ સ્થાને અનુવ્રતના વિકલ્પો, છઠ્ઠા ગુણ સ્થાને મહાવ્રતના વિકલ્પો ચોથા સ્થાને કોઈ વ્રતના વિકલ્પો હતા નથી, સામાન્ય વિશેષપણે કોઈને આવે તો પણ એ ચોથું ગુણ સ્થાન છે. ચોથા ગુણ સ્થાને કોઈ માવ્રત અંગીકાર કરે ખરા તો પણ તે અવિરત નામનું ચોથું ગુણ સ્થાન રહે છે. છઠ્ઠું ગુણ સ્થાન બનતું વધે કેમ કે ત્યાં અનેક પ્રકારે ત્રણ કષાયનો અભાવ નથી. તો છઠ્ઠાગુણ સ્થાનમાં તો સંગલન કષાયનો ઉદય છે અને એમાં જોડાણ છે. બીજા ત્રણ કષાય હોતા નથી. અનંતાનંદી પ્રત્યાસાંગણી અને પ્રત્યાસાંગણીનો ભાગ નાશ કરેલો છે. છઠ્ઠાગુણ સ્થાન આવતા એના ચોથાગુણ સ્થાને ત્રણ બાકી છે. પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંગલન ત્રણ કષાય બાકી છે. ભલે બાદમાં અનુવ્રત લીધા હોય કોઈ કોઈ નાગરિક પણ લીધા હોય એ સંભવિત છે. છતાં પણ ત્યાં અવિરત નામનું ચોથું ગુણ સ્થાન ગણવું. નાગરિક અંગીકાર કરે દીક્ષા લે હોય તો પણ ગણતા એવું પણ તો તમે મિથ્યા દ્રષ્ટિએ તો દીક્ષા લે છે તો એને છઠ્ઠું થઈ જાય છે. પોતે સમ્યક પ્રકારે કષાયનો અભાવ થાય એનું ગુણ સ્થાન છે.
બરાબર.
કોઈ બારની ક્રિયાનું કે રાગની ક્રિયાનું ગુણ સ્થાન નથી. બારની ત્યાગની ક્રિયાનું ગુણ સ્થાન નથી અને ત્યાગના વિકલ્પરૂપ જે પ્રત્યાખ્યાન આદિનો વિકલ્પ રાગી છે એનું પણ ગુણ સ્થાન નથી. ગુણ સ્થાન તો સ્વભાવની શુદ્ધતા કેટલી પ્રગટ થઈ છે, સ્થિરતા કેટલી પ્રગટ થઈ છે તે અનુસાર ગુણ સ્થાન છે.
બરાબર.
અસ્તેથી નાસ્તેથી કેટલી કષાયની ચોકડીનો નાશ કરો તો એનું સારું સ્થાન છે. બરાબર. સ્થાન છે કોઈ દીક્ષા દીક્ષાલયમાંથી આવી જાય પૂજાતું હોય તો ઘણા દીક્ષાલયો છે. દીક્ષાલય તો સંસાર વધારે છે. મોક્ષ બાજુ પણ હું જાય સંસાર વધારે છે પણ દીક્ષા લીધેલાના ઉપર આધાર નથી, પરિણામ ઉપર આધાર છે.
બરાબર.
સાધક આત્માની ભૂમિકા પ્રમાણે દેવગુરુ શાસ્ત્રના નિંદાના વિકલ્પ હોય છે, સ્તુતિ ચિંતનના વિકલ્પ હોય છે, અમૃત માવ્રતના ઇત્યાદિ વિકલ્પ હોય છે. અને તો યથા યોગ્ય ગુણ સ્થાને લેવા. પાંચમાં સ્થાને અમૃતમાં આવે, છઠ્ઠા સ્થાને માવ્રતના વિકલ્પ આવે. એ ગુણ સ્થાન અનુસાર યોગ્ય ભૂમિકા અનુસાર યોગ્ય વિકલ્પો હોય છે. પણ તે જ્ઞાનક પરિણતિની બીજારૂપ છે. તે ગુણ સ્થાનમાં ચાલતી જે શુદ્ધ પરિણતિ આત્માની શુદ્ધ પરિણામરૂપ પરિણતિ અનંત ગુણની પરિણતિ છે અને અનંત ગુણ છે. દશમાન ચારિત્ર પુરુષાર્થ સૂત્રો છે બીજા અનંત ગુણ છે. એને એક શબ્દમાં જ્ઞાનક પરિણતિથી નામ આપી દીધું. શુદ્ધાત્મ પરિણતિ કહો કે જ્ઞાનક પરિણતિ કહો બંને એક છે. જ્ઞાયક પરિણતિ છે અને એને બોધારૂપ છે. કેમ કે એ બોધા વિનાની પરિણતિ છે. જ્ઞાયક પરિણતિ છે એ બોધા વિનાની પરિણતિ છે. નિરુપાધિક ભાવ સ્વરૂપ છે અને એના વિકલ્પમાં ઉપાધિક ભાવ છે. આમ કરું આમ કરું આમ કરું એ વિકલ્પ આવે છે. શાસ્ત્ર વાંચે ભગવાનના દર્શન કરું, ભગવાનના ભગવાનની ભક્તનક્ષ દર્શનને પૂજા કરું એ બધો ઉપાધિ ભાવ છે. એ નિરુપાધિક ભાવને ઉપાધિક ભાવ સાથે સાથે વર્તે છે. બંને અંશો સાથે સાથે વર્તે છે. એમાં ઉપાધિક ભાવ છે એ બોધાવાળો ભાવ છે, નિરુપાધિક ભાવ છે એ બોધાવિનાનો ભાવ છે. કેટલા એટલે બોધો લાગે છે આત્માને, નાયક પરિણતિને એટલે આત્માને, એ આત્મા છે એને બોધારૂપ છે. આ વિકલ્પો છે એ બધા બોધારૂપ છે. કેમ બોધારૂપ છે? કારણ એ પૂછે. કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે એવો સ્વભાવ નથી. દેવગુરુ શાસ્ત્રની નિંદા કરવો એ આત્માના સ્વભાવના ઘરની વાત નથી. સ્તુતિચિંતન કરવું, શાસ્ત્ર વાંચવું એ આત્માના ઘરની વાત નથી. અનુવ્રત મહાવ્રતના વિકલ્પ થાય તે આત્માના ઘરની વાત નથી. આમ છે આત્માના ઘરની વાત તો નથી પણ અહીંયા કહે છે કે એ સ્વભાવથી વિરુદ્ધ છે
આમ છે ને
આમ પછી કે નો અજો કરો મનમાં સ્વાગત છે તને કેમ આપો છો બડી માં
માટલા ફરતા નહીં જોયા તપલા મારવાનું સાધન મળે છે એનાથી ઉપર થયો તો અંદર થયો કે બે બાજુ થયું હતું કે ત્યારે એનું જે પળ છે એ બરાબર ભૂમિકાથી નીચે ઉતરી ગયા છે અને એને એ વિકલ્પ નથી એ ભૂમિકા માંથી ગયો અને જો એ ભૂમિકા એ રાગને નહીં માની લે રાગ જ છે આ ધર્મ છે એનું પહેલું ગુણ સ્થાન છે એને ચોથું ગુણ સ્થાન પણ નથી સ્થાન ની વ્યવસ્થા છે જૈન દર્શનનો વિષય ગુણ સ્થાન ની આ વ્યવસ્થા છે એવું એવો સિદ્ધાંત છે કે નિમિત્ત થી કાર્ય ન થાય નિમિત્ત વગર પણ કાર્ય ન થાય આ નિયમ છે દેવગુરુ શાસ્ત્ર નિયમિત છે દેવ ગુરુ શાસ્ત્ર કાર્ય કરે તો આત્માને ધર્મ કરે ગુરુ ધર્મ આપે કહેવાય ને કે ગુરુ ધર્મ તમારે તો ખરેખર ગુરુ ધર્મ તમે તમારે છે વિતરાગ સર્વનું દેવ તીર્થંકર પરમાત્મા એમની વાણી એ નિયત છે કાર્ય ઉપાદાનથી થાય છે અને નિમિત્ત કરતું નથી તો પણ નિમિત્ત વિના માને નિમિત્તની નિમિત્તને માને તેને ઉપાદાન સમજવાની શક્તિ નથી એના જ્ઞાનમાં ઉપાદાનને સમજવાની શક્તિ નથી નિમિત્ત છે માને તો મિથ્યા દ્રષ્ટિ છે નિમિત્તની નિમિત્તને માને તો પણ એથી વધારે સ્થિર મિથ્યા દ્રષ્ટિ છે એથી વધારે સ્થિર મિથ્યા લાગે છે સ્પષ્ટ લીધું કે ત્રણ તે નારક પ્રવૃત્તિને બોધારૂપ છે કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે બિલકુલ સ્વભાવથી એ વિરુદ્ધ છે કેમ કે એ રાગરૂપ છે સ્વભાવ વિતરાગ ભાવ સ્વરૂપ છે અને આ બધા વિકલ્પો રાગ સ્વરૂપ છે રાગ અને વિતરાગ ત્યાં બંને સ્વભાવથી પરસ્પર વિરુદ્ધ છે એ તો સમજી શકાય જાય છે રાગ અને વિતરાગ ત્યાં પરસ્પર સ્વભાવ એકબીજાના વિરુદ્ધ સ્વભાવે છે પણ સાધુ દશા દેવી છે કે જેમાં વિતરાગતાનો અંશ પણ પ્રગટ થયો હોય અને જેમાં હજુ કેટલોક રાગ ભૂમિકા પ્રમાણેનો બાકી રહી ગયો હોય એને સાધક દશા કહેવાય પરંતુ એટલી શુદ્ધતા હોય એવી કોઈ અપેક્ષા રાખે કે આ જ્ઞાની થયાનો રાગ કેમ આવે છે પ્રશ્ન અસમાધાન અહીંયા થાય છે આ તો જ્ઞાની છે આ તો મૂળ છે અને આ રાગ કેમ આવ્યો તો પહેલા તો એ વિચાર કરતો કે એની ભૂમિકા એની અંદરમાં છે કે ભૂમિકાની બહારમાં છે જો બિલકુલ રાગ ન હોય સાધક દશામાં તો સિદ્ધ દશા થઈ જવી જોઈએ તો એને સાધક દશા સંભાવતી નથી અથવા સાધક દશા એને કહેવાય નહીં જો બિલકુલ શુદ્ધતા જ પ્રગટ નથી હોય સમય દશામાં ચારિત્રની સ્વાભાવિક વિતરાગતામાં પ્રગટ થયું હોય તો એટલી મિથ્યાપણ પ્રવાદનું સ્થાન જે રાગમય દશા છે રાગમાં પન્નપણ છે જ્ઞાન થતા રાગ રહે છે પણ રાગમાં તમને પણ રહેતું નથી ચારિત્ર અપેક્ષાએ જ્ઞાન થતા રાગ રહે છે પણ રાગમાં રુચિ રહેતી નથી શ્રદ્ધાની અપેક્ષાએ જ્ઞાન થતા રાગ રહે છે પણ રાગમાં જ્ઞાન રહેતું નથી જ્ઞાન જીવન રહે છે જ્ઞાન અપેક્ષાએ આમ શ્રદ્ધા જ્ઞાન અને આશ્રમના પરિણામ સાધક દશામાં સાધન દશાનું યોગ્ય એકદમ વ્યવસ્થિત હોય છે એ અવ્યવસ્થિત વાત નથી ફક્ત પોતાની સમજણને વ્યવસ્થિત કરવાની જરૂર છે મોક્ષ માર્ગ વ્યવસ્થિત છે એટલું જ નહીં મોક્ષ માર્ગ ત્રણેય કાળ નિયત છે એમ કહેવાય છે. વ્યવસ્થિત છે એટલું નથી કહેતા, પણ ત્રણેય કાળ નિયત છે. નિયત છે એટલે એક સરખો છે. કોઈ કાળ ચોથો આરવ હોય, પાંચમો આરવ હોય, કોઈ પણ આરવ હોય, બે આરામાંથી કોઈ પણ આરામાં ધર્મની વ્યવસ્થા બદલાઈ જાય છે એવું કદી બનતું નથી. કેમ કે આત્મા જે ચીજ છે તે ચીજ છે એના દેહ નથી. આત્માનો જે સ્વભાવ પણ છે તે ધર્મ છે, વસ્તુ સહાય ધર્મ. એ પણ એના સ્વભાવને પણ છોડવાથી એ પણ બદલવાનો પ્રશ્ન રહેતો નથી. જો સ્વભાવ બદલાય તો આખી વસ્તુ બદલાઈ જાય, પણ એ બની શકતું નથી. કાર્ય કરે એ વસ્તુ વિજ્ઞાનમાં નથી, વસ્તુ વ્યવસ્થામાં રહેલી છે. આમાં કોઈ ઝઘડો ઉભો કરીને સમાધાન કરવાની વાત છે એવું તો કઈ નથી. ચાલો બે પક્ષો છે, ઝઘડો સ્વરૂપ તમે મનતું દેખો, પૂરું પૂરું તમે મનતું દેખો, કરો સમાધાન. કારણ કે સ્વભાવ વિરુદ્ધ છે, અધૂરી દશામાં તે વિકલ્પો હોય છે. અધૂરી દશામાં તે બધા વિકલ્પો હોય છે. અનુસાર પાછું ગમે પણ હોય એમ પણ નહીં, પણ ન હોય એમ પણ નહીં. એ બધું નિયત છે, વસ્તુ વ્યવસ્થિત છે, એમનું ગમે પણ ચાલતું નથી. એટલે
વ્યવહાર નિયત છે એમ
નહીં, બરાબર છે. વ્યવહાર તો નિયત છે, કોઈ સ્થાન ન બને તો મૂળ દિશા છે. તો મૂળ દિશામાં કોઈ મંદિરનો પ્રશ્નો સંસ્થાનો કોઈ સાધુ વિરોધ ન કરે, પાછળ ન કરાવે, તો એ કરે તો એવા વિકલ્પની વિરોધ કરે તો એ સાધુના જ સ્થાનમાં ભલે દીક્ષા લીધી હોય, પણ એ સાધુના જ સ્થાનમાં ગમે તો કયા જ સ્થાનમાં છે? પહેલા ચોથો સ્થાનમાં જે ગુણ સ્થાનમાં જેવો વ્યવહાર હોય તે ગુણ સ્થાનમાં તેવો વ્યવહાર ન પાડવામાં આવે તો ન હોય. એથી કક્ષા છૂટી જાય તો સિદ્ધ પહેલું ગુણ સ્થાન આવે છે. મથ્યા પણ નીચેનું ગુણ પકડે છે એમ નથી, પાંચમું છે એમ વાત નથી રહેતી. મથ્યા પણ નહીં જાય. શુદ્ધિ અને અશુદ્ધ, જેટલી શુદ્ધિ થાય એટલે અશુદ્ધ ઘટે કે ન ઘટે, તો જેટલી અશુદ્ધ ઘટે તો એ અશુદ્ધ ઘટવાનું પણ કોઈ માપ હોય ઘટે કે ન ઘટે, તો એનું માપ છે. સીધે સીધી વાત છે. અધૂરી દશામાં, અધૂરી દશામાં એટલે સાધક દશામાં, અધ્યાત્મની દશા નહીં અને સિદ્ધિની દશા નહીં. અધૂરી દશામાં તે વિકલ્પો હોય છે. જ્ઞાની માટે એ શંકા કરવામાં આવે છે કે એનો રાગ કેમ થાય છે, તો એનું શ્રદ્ધા જ્ઞાનચાર્ય પ્રત્યે સ્પષ્ટીકરણ કર્યું. એક જ્ઞાની માટે એક બીજી શંકા ઉઠાવવામાં આવે છે, એનું સમાધાન લઈએ. કે જ્ઞાનીને ધ્યેય અથવા જ્ઞાની થવા માટેનું પણ ધ્યેય પૂર્ણ શુદ્ધતા છે. પૂર્ણ શુદ્ધિ કોઈ પણ કશાય કલંકનો એક કણ પણ ન જોઈએ એવું જેનું ધ્યેય છે, અને એ ધ્યેયને અનુસરતું જેની વિચારસરણી છે એનું નામ સાધક દશા છે. તો એની વિચારસરણી અનુસાર જે એનું વાતચીત છે એ તો વિચારસરણી અનુસાર આવશે. કોઈ એવો પણ શંકા કરે છે, એવો વિકલ્પ કરે છે, તો વાત તો પૂરી પૂરી વિતરાગતા પ્રાપ્ત કરવાની કરે છે, તો પછી રાત શું કરવા કરે છે? જે વ્યક્તિ પૂરી રૂપરાક્ષાની વાત કરે એને રાગ શા માટે કરવો જોઈએ? તો અહીંયા અધૂરી દશા એ શબ્દ વાપરો માટે
છે.
અધૂરો દશામાં કોઈ વિકલ્પો હોય છે, એની દશા અધૂરી છે. સાધક છે એટલે એની દશા અધૂરી છે. અધૂરી દશા છે એનો અર્થ કે એના ધ્યેય સુધી પહોંચેલો નથી એટલે અધૂરો છે. એટલે એના ધ્યેયની વાત પૂર્ણતાની આવશે અને એની દશા પૂરી નહીં હોય. એના ધ્યેયની વાત પૂર્ણ ઉતરાતાની આવશે અને એની દશામાં રાગ હશે. અસમાધાનનો વિષય થવો ન જોઈએ કે પૂર્ણ વિતરાગતાની વાત કરે છે અને રાગ કેમ કરે છે, એવો પ્રશ્ન ચાલે છે. શ્રીમદજીના શ્રીમદ્રાચાર્યુંબઈમાં ગયેલા હિંદો કરતા હતા અંબાકા પૂછાયું કે આપના સત્સંગ નિમિત્તે અમારે મુંબઈ આવવું છે, ઘણા વખતે આપના સત્સંગ અમને થયા નથી, આપના દર્શન થયા નથી, અમારે ત્યાં આવવાનો સત્સંગ વખતે ત્યાં આવવાનો ભાવ છે, આપની આજ્ઞા હોય તો અમે આવીએ. ના લખી હું પોતે સત્સંગની નિમા લખી છે પત્ર વાંચો તો ઠામ ઠામ અમને સત્સંગનો ઉપદેશ કર્યો છે. તમારે ઝંડો અને એમને જ મુખ્યુ એમ લખે છે કે ના તમે આવશો સત્સંગ માટે આવે પૂછાવે છે તો ના પાડે શું કારણ કેટલું કારણ સ્પષ્ટ કરે છે કે અમારી વિચારશ્રેણી પૂર્ણ વિતરાગતાની છે. એવી વિચારશ્રેણી મારા અમે એને તમે અત્યારે રાગયુક્ત પ્રવૃત્તિમાં જોશો તો કદાચ તમને અમારા માટે અંદેશાનો શંકાનો હેતુ થશે, શંકાનો હેતુ થશે. કેમ કે અમારી પ્રવૃત્તિમાં રાગનો છે, વેપાર ધંધા નથી, રાગથી બધા કાર્ય ચાલે છે રાગના નિમિત્તે. ખરેખર તો પેલાની યોગ્યતા જોઈને ના પાડે છે, કોઈ એવા દ્રઢમુખ હોય તો ના પણ ના પાડે. કાચી પાકી યોગ્યતા હોય અને એમને ખ્યાલ હોય તો એ આવે સત્સંગ માટે. અંદરમાં શંકા પડે તો બતાવી શકે નહીં, કહી શકે નહીં માટે કે ના પુરુષ છે ને કેવું કે તમને આવો રાગ કેમ થયો, કોઈ વાર ગુસ્સો કરે છે ગુસ્સો કેમ થયો એમ તો કહેવાય તો લોભના પરિણામ, ક્રોધના પરિણામ, માયાના પરિણામ, માનના પરિણામ, ચારિત્રના ચારે દેશ થાય મુખ્યાત સ્વરૂપમાં નહીં, માત્ર ચારિત્રના ચારે પ્રકારનો દોષ બીજા સમજી શકે એવી પ્રવૃત્તિ વાળા દેવા. શંકા પડે એટલે એને જે સત્સંગમાં જે વાર્તા ચાલે એ તેને દસ મની જગ્યા બંધ થઈ ગઈ એટલે સત્સંગ ગુણ તો એને થાય નહીં. શંકા લઈને જે એવી અવગુણ થાય આવે લાભ માટે નુકસાન કરીને જાય એ ખ્યાલ આવ્યો એટલે ના પાડી તમારું કામ થાય. અહીંયા તમારું કામ અમે આટલા સમય આસપાસ નિવૃત્તિ લઈને આવવાના છે ત્યારે આપણે મળશું એમ કહો નિવૃત્તિ ક્ષેત્રમાં મળશું. નિવૃત્તિમાં બીજી કોઈ રાજની પ્રવૃત્તિ નહીં, ચર્ચા વાર્તા ધ્યાન જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે એની અંદર તો બીજો પણ શંકા થવાનું કારણ રહેતું નથી. સામાન્ય યોગ્યતા વાળાને આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સાધક છે, નાની છે, વાતો મોટી મોટી પૂર્ણ વિતરાગતાની ચિરજ્ઞાનની વાતો કરે છે, શુદ્ધાત્માની પૂર્ણ શુદ્ધાત્માની વાતો કરે છે અને રાગ કેમ કરે છે? જે ધ્યેયને ન પહોંચે હોય એને ધ્યાન અથવા સાધક પણ હોય તો એ પહોંચ્યા નથી એ તો સ્પષ્ટ વાત છે. તમે પહોંચ્યું છે માટે એની વાત કરે છે, જ્યાં ગયું હોય એની વાત કરે, જે ગામ ગયું હોય એ ગામની વાત કરે, ફલાણા ફલાણા ઠેકાણે જાણું છું, જે ગામ ગયું નહીં વાત હજારો ગામ છે પણ વાત કરે કે એની વાત કરવાનો પ્રશ્ન નથી. આ પણ એક જાતની સ્થૂળ બુદ્ધિમાં સ્થૂળ વિચારણામાં આવી શંકાઓ ઉત્પન્ન થતી હોય છે.
બરાબર.
અને આ પ્રકારના માણસને લઈને આ એક સામાન્ય સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી છે, સામાન્ય એવી નાની માનસિક પરિસ્થિતિને કારણે અનેક વાર જ્ઞાનીનો સંયોગ થવા છતાં જે જ્ઞાનીને ઓળખી શકતો નથી એનો પોતાનો દોષ છે, બીજું કોઈ કારણ નથી. મુખ્ય સિદ્ધાંત એક વાત લીધી છે ગ્રંથમાં, તો
મુખ્ય
સિદ્ધાંત વિકલ્પો હોય છે સ્વરૂપમાં એકાગ્ર થતા, નિર્વિકલ્પ સ્વરૂપમાં વાસ થતા તે બધા છૂટી જાય છે. તથા સ્થાને જયારે નિર્વિકલ્પ દશા થાય, સ્વરૂપમાં સુગમથી નિવાસ થાય ત્યારે કોઈ વિકલ્પ રહેતો નથી. પાંચમા ગુણ સ્થાને પણ વિકલ્પ રહેતો નથી અને સાતમા ની ઉપર સુગમ સ્થાને કોઈ વિકલ્પ રહેતો નથી. એટલે જયારે નિર્વિકલ્પ થાય છે ત્યારે એકાગ્ર દશા છે, ધ્યાનની દશા છે, સ્વરૂપ ધ્યાનની દશા છે. એ ધ્યાન દશામાં નિર્વિકલ્પ સ્વરૂપમાં વાસ થતા તે બધા છૂટી જાય છે, ઉત્પન્ન થતા નથી એટલે એને છૂટી જાય છે એમ કહેવામાં આવે છે. અને પૂર્ણ મિત્રાર્થ દશા થતા પૂર્ણ સ્થાન પરમાત્મ દશાનું સ્થાન ત્યારથી આને તેર ચૌદ સ્થાન અને ઉપર સુધા ગણા જાય સુધ દશા, એ બધી પૂર્ણ મિત્રાર્થ દશા છે. બાળનામાં પૂર્ણ મિત્રાર્થ દશા છે પણ જ્યાં કેવળના મૃત્યુ પ્રગત છે એટલે પરમાત્મ દશા ત્યાં નથી ગણી, સાધક દશા ગણી છે. વિપરાકતા પૂરી થઈ જાય છે ત્યાં પહેલા બારમા ના છેડે વિપરાકતા પૂરી થાય. વિપરાકતા પૂરી થાય એટલે કોઈ પણ પ્રકારનો રાગ, રાગની કોઈ પ્રકૃતિ અને મનની કોઈ પ્રકૃતિ ના રહે, એ કોઈ ના રહે. પણ હજુ ત્યાં કેવળ માન નથી થતું એટલે સાધક દશા પૂર્ણ વિતરાગ દશા થતા સર્વ પ્રકારના રાગનો ક્ષય થાય છે, તમામ પ્રકારનો રાગ ક્ષય થઈ જાય છે, કોઈ પણ રાગ રહેતો નથી. આવી સાધક દશા પ્રગટ કરવા યોગ્ય છે. આ માનવી દશા કહો અથવા સાધક દશા કહો, એ દશાનો આ શ્રદ્ધાજ્ઞાન ચારિત્રથી દૂર છે. કડવા પરિગ્રહમાં શ્રદ્ધાનો વિષય લીધો છે, આટલો દિવસ કડા ચાલી જાય. બીજા પરિગ્રહમાં જ્ઞાનની કરી શ્રદ્ધાની સાથે ઉલ્લંઘન કરી છે. અને ત્રીજા પરિગ્રહમાં ગુણસ્થાન સાર રાગ અને વિતરાગતાનું ચારિત્ર કેવું હોય એ વાત લીધી છે. બધાને પરિચય ન થાય પણ કોઈ આત્માને નિષેધ કેમ કરી શકે? જાણે બધાની યોગ્યતા અને વાતો હોય સામે પ્રતિક હોય તો હોય છે, નિષ્ફળ રીતે એ વાત જતી નથી. બીજું કે એમને પણ કહેવાનો રસ ક્યારે હોય કે સાંભળનારને પણ આ વાત જીલવાનો રસ હોય ત્યારે, તો રસ્તે જીલનારા ભલે નાની નથી હોય પણ રસ્તે જીલનારા છે એ વાત નક્કી છે. સુખ જ્ઞાનની નિર્મળતા ઘણી વર્ત છે, સુખમાં તો વિષય બધો સ્પષ્ટ ભાવ છે. કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાંથી આવે સમાજમાં તો હજારો માનતા હોય, કોઈ પણ પડતા સમાજમાં નતા આવતા, પ્રથા ઉપર નતા દુર્દેવતા આવે. હવે તો લોકો દર્શન કરવા આવે છે, પ્રશ્ન પૂછી લે છે, સમય આપે છે. કોઈ પણ માણસ હિન્દુસ્તાન ભરમાંથી ગમે, દુનિયાભરમાંથી ગમે એવી વ્યક્તિ આવીને ગમે તે પ્રશ્ન પૂછે, એનો જવાબ મળે છે. કેમ કે એકનું નામ નિર્મા છે. પ્રશ્ન પૂછે ત્યારે એ પૂછનાર ત્યાં ઉભો છે એ તરફ ખ્યાલમાં આવી જાય છે. એમાં એ વાત છે કે એક પ્રશ્ન બીજો માણસ પૂછે, સારા સંદર્ભે પછી તો મહિના બે મહિના કે ઘણા વખત પછી પાછો એક પ્રશ્ન આવે. પહેલાનો પ્રશ્ન એનો ઉત્તર બીજો મળ્યો, બીજાનો બીજો મળ્યો, એવું બને. કેમ કે પેલો ત્યાં ત્યાં અભિપ્રાય થઈને ક્યાં જરૂરી પૂછે છે એવી ખ્યાલમાં આવ્યું છે, એને એમ જવાબ દઈએ. બીજાને ક્યાં જરૂર પૂછે છે એ ખ્યાલમાં આવ્યું છે, એને એમ જવાબ દઈએ. એટલે કયા રોગમાં કઈ દવાની જરૂર છે એ ખબર પડે છે વૈદ્ય માર્ગદર્શન આપે છે. તારું તારું પરિભ્રમણ તારું હોય તો તારા દ્રવ્યને તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે, એવી વાત આવે છે. તારે કુમ બાંધીને હોય તો એ પ્રશ્ન નથી, તારે સ્વર્ગના સુખ ભોગવવા હોય તો એ વાત નથી, તારે સંસારની સગવડતાની અનુકૂળતાઓ જોઈતી હોય તો એ વાત નહીં, કોઈ વાત અહીંયા નથી. મોટામાં મોટો જે પ્રશ્ન છે જન્મ મરણનો, એની સિદ્ધિ વાત છે. આખી દુનિયામાં સર્વ મનુષ્યો આ પ્રશ્ન છોડીને નાની મોટી પ્રતિકૂળતાઓ દૂર કરવામાં પડ્યા છે. જો કે બધે પુનઃ ઉદય પુનઃ કર્મ પૂર્વ પૂર્વ કર્મ અનુસાર છે, પૂર્વ બાંધેલા સંચિત કર્મ અનુસાર છે, એટલે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ ધારી થતો નથી, અને ભાવી થતું નથી એટલે સમાધાન થતું નથી. આ કુલતા ક્યાં કરે છે, આ પરિસ્થિતિ છે. જયારે જ્ઞાની જન્મ મરણ કાળમાં પુરુષાર્થમાં પડેલા છે, કેમ કે એક ભ્રમની અંદર જેટલી પ્રતિકૂળતાઓ કે અનુકૂળતાના સંયોગ વિયોગ ઉભા થાય છે એ બધા તો એક ભ્રમમાં પોતાની ચીજ છે, એટલે પોતાની રકમ છે. મૂળ રકમ તો આખો ભાવ છે, તો આખો ભાવ છે એ કેમ કરે એ મુખ્ય પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે. અને એ મોટો પ્રશ્ન હલ કરવા માટેનો આ વિષય ચાલે છે. નાની રીતે પ્રતિકૂળતાઓ દૂર કરવા, પાપના લીધે ખેલીને ફૂન કરીને ફૂન મૂકવાનું એ બધું કરવા, આખી જિંદગી ગુમાવે એ પણ એના વિષય જ નથી. એમાં એ માર્ગ લીધો જ નથી, એ માર્ગ જ નથી. એમ કે જીવ માર્ગ તો ભવભ્રમણ ટાળવા માટેનો જૈન પરમેશ્વરનો માર્ગ છે. જીવ માર્ગવાનો અનુકૂળતાઓ મેળવવાનો અને સ્વર્ગ મેળવવાનો એ તો જૈન માર્ગ છે, એ બધા અન્ય માર્ગ છે. એના માટે બધા અન્ય માર્ગ, અન્ય માટે બધા અન્ય કર્મ લીધા. ચર્ચાનો વિષય લેવો પડે છે કે કોઈ પણ માણસનું જીવન જોઈએ છીએ આપણે તો એના મોટા ભાગનો સમય 8 કલાક 10 કલાક આર્થિક પ્રયોજન પાછળ જાય છે. એ આર્થિક પ્રયોજન પાછળ જાય છે, એની અર્થ કહો કે નાનું મોટું સ બધા પ્રકારની અનુકૂળતાઓ મળી રહે એના માટે જાય છે, છતાં મળે છે પૂરો કરવાનો બરાબર. ઘરમાં બધું મળે નામ દે તો તમે વાપરી શકો, હું પણ વાપરી શકે સત્તર મેં માનો છો, ખાસ ડાક્ટર ના પાડી છે કોઈ નથી, તો એ તો જીભ હોય એટલે એને મળી જાય છે એમ પણ નથી. એને પૂર્વ કર્મ અનુસાર જે કાળો જેટલો ઉદય પ્રમાણે બધો યોગ થાય છે આ થાય આ એનો નિયમ છે. છતાં જીવ 8 કલાક 10 કલાક 12 કલાક એની પાસે ચાલે છે. અને સૌથી મોટો પ્રશ્ન છે એની પાસે કેટલો સમય વ્યતીત કરે છે, એની પાસે સમય વ્યતીત કરવાનો વિચાર પણ કેટલો બળવાન છે એ હજી વિચારવા જેવો વિષય છે. વધારે શક્તિ નો સમય આપતો અને મોટા કામ પાછળ શક્તિ નો સમય ન આપતો એ કેટલો માપન ભરેલી વાત છે. એમાં કેટલો વિવેક છે કે કેટલો અવિવેક છે સમજાવવાની જરૂર હતી. એમ બને કામ કે છે પ્રવચનો માં ભારતમાં એક તક મળે છે. તકનો અર્થ થાય છે થોડો સમય. જેનો સમય થોડો હોય એને તક કહેવાય છે. બરાબર, પછી તમને આ તક મળે છે. હવે એ તક મળે છે એમાં આત્મનિર્ભર થઈ શકે એવી શક્યતાઓ ઊભી થઈ છે. વિતરાગુરુ શાસ્ત્ર એને આ માર્ગ સમજાવનારા તમે મળ્યા છે, કહેનારા મળ્યા છે, તારું ધ્યાન ખેંચનારા મળ્યા. હવે માનમાન મળેલો એ થોડો સમય, માનમાન કેમ કે અનંતકાળમાં એ ભાગ્ય જ મળે છે મનુષ્ય પણ. માનમાન મળેલો જે થોડો સમય એને જો તું અન્ય કાર્યમાં ઓળખી નાખીશ કે ગુમાવી દઈશ તો પછી તારો જે કલ્યાણ કરવાનો સમય છે તે ચાલે જશે. પછી તો ઘોરણ ધારણ છે એની જે તું માંગીએ તો શું કરવાની. એટલે એ વિષય ઉપર વ્યાખ્યાનમાં ગમે તે વિષય ચાલતો હોય તો દરેક વ્યાખ્યાનની અંદર આ વિષય ઉપર 2-3 વખત ધ્યાન ખેંચાય છે. મનના પ્રવચનોની અંદર આ વિષય અવારનવાર આવે છે. એનું કારણ જો તારે તારું પરિભ્રમણ થાયું હોય તો તારા ગ્રહને તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. સામાન્ય બુદ્ધિથી જેની ઓળખનું એટલે ગ્રહણ થવું બનતું નથી. નામમાં પકડાનું ગ્રહણ થવું એ તીક્ષ્ણ બુદ્ધિનો આ વિષય છે. એ એમ કહે કે અન્ય પણ એવી તીક્ષ્ણ બુદ્ધિ ન હોય તો અમારે શું કરવું એ પ્રશ્ન નથી. જ્યાં તારે પ્રયોજન છે ત્યાં તારે બુદ્ધિ તીક્ષ્ણ થયા વિના રહેતી જ રહેતી છે. તમે પણ ચક્રિય જીવ છો, તીક્ષ્ણ બુદ્ધિ છે. જ્યાં જ્યાં તમે પ્રયોજન રાખે છે ત્યાં તારી બુદ્ધિ સૂક્ષ્મપણે કામ કરે છે, તીક્ષ્ણપણે કામ કરે છે. પણ અહીંયા તને પ્રયોજન ભાષી નથી એટલે તું વાતને છોડી દેવા રૂચિથી છોડી દેવા માંગે છે કે પછી તમારી એવી બુદ્ધિ નથી, એવી બુદ્ધિ નથી અમારી પાસે, તીક્ષ્ણ બુદ્ધિ નથી, અમે પુરાવા જાડી બુદ્ધિ નથી. ખોટી વાત છે. તારા ગ્રહની તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. તીક્ષ્ણ બુદ્ધિના બે રીતે થાય છે. એક ગ્રહની સૂક્ષ્મતા હોય એને તીક્ષ્ણ પણ કહેવામાં આવે છે. તીક્ષ્ણ અણુવાળી હથિયાર છે, આ કાંટો હોય છે એને પણ તીક્ષ્ણતા કહે છે. અને એક ઉગ્રતા હોય જેમાં સૂક્ષ્મતા ઉપરાંત ઉગ્રતા હોય, બંને સાથે હોય, ભારદાર પણ હોય, તીક્ષ્ણ ભાર, એ પણ આની અંદર એમ છે કે બુદ્ધિ સૂક્ષ્મ છે અને જોરથી કાર્ય કરવાના અનુભવનું વર્ણ છે. બે વાત સાથે છે. એ પુરુષાર્થનો પ્રકાર છે, પુરુષાર્થનો ભાવ છે અને પેલો છે સૂક્ષ્મતાનો ભાવ છે. બંને આ કાર્યની અંદર સાથે હોય છે. હું એક શબ્દ વાપરો છે, આ જ પ્રકારે શબ્દ વાપરો છે, તીક્ષ્ણ બુદ્ધિ સ્વગ્રહમાં ઘણી તીક્ષ્ણ બુદ્ધિ છે. હવે આ શબ્દ પેલા છે નિયમ સારની 38 દાખલે પદ્મ પ્રમલ મારી દેવની ટીકા છે. જેની સ્વગ્રહમાં જમીન તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. એનો અર્થ શું થાય છે? કે પોતાના સ્વગ્રહની ઉપાદેયતાના કોણ આવી શકે છે? કે જેને સ્વગ્રહમાં તીક્ષ્ણ બુદ્ધિ છે તે. સ્વગ્રહમાં તીક્ષ્ણ બુદ્ધિ હોય તેમને પોતાના સ્વગ્રહની ઉપાસના આત્માની ઉપાસના થઈ શકે અને બીજાના આત્માની ઉપાસના થતી નથી. એવા આત્માને આત્મા ખરેખર ઉપાદે છે પણ એ સિવાય મને આત્મા ઉપાદે નથી. અહીંયા પરિણામ રહીત ચારે પ્રકારના ભાવ રહીત સૂક્ષ્મ સ્વભાવ રૂપ પરમ પરિણામી ભાવ જે ખરેખર આત્મા, એ આત્માને ગ્રહણ કરવો છે કે આવું મારું સ્વરૂપ છે, એ તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રહણ થાય છે. આ માણસની હીરામાં બહુ સારી નજર પડે છે. કેટલા સમયથી અનુભવ નથી, ભલે બીજા કોઈ 50-50 વર્ષના ભોગવ્યો હોય અંદરની અંદર, અને કોઈ 5 વર્ષની નજર પડ્યા છે પણ એવી નજર પડે કે 50 વર્ષના નજર ન પડે એવી 5 વર્ષમાં નજર પડે. એનો અર્થ શું થાય છે? કે એ વિષયમાં એની તીક્ષ્ણ બુદ્ધિ છે. આખી જિંદગી ડાક્ટરી કરી એની નજર ન પડે અને 5-7 વર્ષથી પ્રેક્ટિસ કરતા એની નજર પડે, એની તીક્ષ્ણ બુદ્ધિ છે. એ વિષયની અંદર દરેક વિષયમાં જે જે વિષયમાં જે જે રસ લે છે એનો અર્થ શું થાય છે? નિષ્ણાત થાય છે. તે તે વિષયમાં જે નિષ્ણાત થાય છે, ડોક્ટર ફારે ખબર ને પેલા પેલા બધા જલ્પણ પૂછું ડાક્ટર જે વિષયમાં આપણે રસ લઈએ એ વિષયમાં આપણે એક્સપર્ટ થઈ ગયો છીએ. સીધી વાત છે. જે માણસ જે વિષયમાં ઘણા રસ લઈએ એ વિષયમાં નિષ્ણાત થાય એ બહુ સ્વાભાવિક વાત છે. તો આ વિષયમાં આત્મદ્રવ્યની ઉપાસના કરવામાં અહીંયા નિરાયણ કહે છે કે તીક્ષ્ણ બુદ્ધિ છે તેની કોઈ ઉપાદે છે. એનો અર્થ શું છે? એમાં એનો રસ લીધો છે ત્યારે તીક્ષ્ણ બુદ્ધિથી એનો રસ લીધો ત્યારે, અથવા પોતાના આત્માની તીક્ષ્ણ બુદ્ધિથી ઉપાસના નથી થતી એનું કારણ શું? એ વિષયમાં આજે રસ લેતો નથી. સુધી વાત છે. રસ વગરનું છે બિલકુલ જે રસ વગરનું નથી એનો રસ આત્મા સિવાય બીજા વિષયમાં લાગેલા છે. જેની રુચિના વિષય હોય તેમાં જીવનો રસ લાગે છે. રુચિનો અને રસના પરિણામનો અવિના ભાવે સંબંધ છે એ તો હોય ત્યાં બીજું હોય હોય ને હોય એનો અવિના ભાવે સંબંધ છે. કે જ્યાં એમને રુચિ છે ત્યાં એનો રસ છે. એ બિંદુ વિષયની અંદર અમે સમજણ પડે છે, ખબર પડે છે, આવડત થાય છે, બધું હોય છે. આત્મગ્રહના વિષયમાં એનો રસ નથી એટલા એની તીક્ષ્ણ બુદ્ધિ થતી નથી, એને ઉપાડી થતી નથી. તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રહણ થાય તો એને ઉપાડી થાય છે, એની ઉપાસના થાય છે, અને એની ઉપાસના થાય તો એને જન્મ મરણનું પરિભ્રમણ કરવાનું કારણ ઊભું થાય છે. નહીં તો જન્મ મરણ કરવાનું કોઈ કારણ નથી. જન્મ મરણ રહીત એવું જે સ્વ આત્મગ્રહ એની ઉપાસનાથી જન્મ મરણ કરે છે. બીજી કોઈ રીતે જન્મ મરણ કરવાનો ત્રણકાળ ત્રણ લોકમાં કોઈ ઉપાય નથી. રસ ક્યાં છે એની પાસે સુખ બુદ્ધિ પડેલી છે. સુખમાં શુભમાં અશુભમાં બંને જગ્યાએ જ્યાં જ્યાં રસ ગાય છે ત્યાં સુખ બુદ્ધિ જીવની પડેલી. વાસ્તવિકમાં ત્યાં સુખ છે કે નહીં એની તપાસ કરી નથી. વાસ્તવિક સુખ છે કે નહીં એની તપાસ કરી નથી એટલે એ તપાસ નહીં હોવાથી, સાચું જ્ઞાન નહીં હોવાથી, સાચી સમજણ નહીં હોવાથી એમાં જેવી રીતે સુખ બુદ્ધિ પડે છે એવી રીતે ચાલી જાય છે. ત્યારે મનુષ્ય કાળ તો બહુ આગળ ના બિંદુ શૂન્યમાં બિંદુ બની છે, અનંત કાળ છે, અનાદિ અનંત કાળ છે, જીવની ક્યારે નાશ થતો નથી, એનું શું તો બહુ સરસ આ છે. મન ઇન્દ્ર ઉર્જી સંયોગ ના પડે અને આત્માની તીક્ષ્ણ વિદ્યાથી અને સ્વધર્મની ઉપાસના ન કરે તો જન્મ મરણ પડે જાય. પાછો મોટા ભાગે વિવેચના રહે છે. 2000 સાગર પણ સમુદ્રના બિંદુ સમાન છે. 2000 સાગર તેથી ઓછો કાળ એ પણ અનંત કાળ માટે કાળ નથી. 2000 સાગર એ જન્મનો કાળ સંખ્યાત કાળ છે. કોના હાથની વાત છે? કોઈ બીજા ઈશ્વર કરી દે છે, કોઈ પરમેશ્વર ના હાથની વાત છે, કોઈ બીજાના હાથની વાત છે, કે પોતાના હાથની
વાત
છે? ભગવાન તો એમ કે છે કે તમે જન્મ મરણ પરિભ્રમણ ટાળવાની ભાવના છે, પૂર્વ ભાવના, સામાન્ય ભાવના તો અમુક ની વાત છે, કલ્યાણ મિત્ર ભાવના, તીવ્ર ભાવના છે. શું તો એ તારી સ્થિતિનો પરિપાક છે, બીજી કોઈ વાત નથી. સ્થિતિ પરિપાક એ કોઈ બીજી વાત નથી. તો તમે ભાવના નથી થતી તો તારી સ્થિતિ કાકી નથી. એવું જ્ઞાન કર, એ જ્ઞાન કરીને એનો ફળ વિચાર. એ ફોન નો જો તમને કઈ ભય લાગતો હોય, થોડી પ્રતિકૂળતા નો તમને ભય લાગે છે અને એના માટે આખો દિવસ હેરાન થતો, તો હવે અનંત પ્રતિકૂળતા છે એનો જો ભય તમને ન લાગતો હોય તો હું તો ભરવો જ પણ તમારો કરવો જોઈએ, ભાગવું કરવો જોઈએ. તમે કોઈ ભય નથી, સંસારમાં ભરવું જ તો પછી બીજો તો કોઈ ઉપાય નથી. અને જો તમે એમ માગો કે આ સ્થિતિ મને મંજૂરી છે તો તમે જે તારી સ્થિતિ સુધારવાની તીવ્ર ભાવના થાય એ તારો પરિપાક છે. એને ભવિતવ્ય પાક, ભવિતવ્યતા પાકી આસન ભવ્ય થવાનું કહેવામાં આવે છે. એ તો જીવી છે જ નથી. પાત્રતાથી વસ્તુ પ્રમાણ છે, ધર્મ પ્રમાણ છે. તો પાત્રતા એ બીજી કોઈ ચીજ નથી, પણ પોતાનું પોતાનાનું કલ્યાણ કરવાની તીવ્ર ભાવના એક જ પાત્રતા છે. આ પાત્રતા નું ચિહ્ન છે. ભાવના મોટી વાત છે, એ તો આપણે ચાલી જાય, બહુ વિશે ચાલે. તો ભાવના એ પોતે જ પાત્રતા નું સગવડ માં સગવડ ભૂમિકા નું લક્ષણ છે. ભાવના માં આવ્યો એ પાત્ર થયો, એ તાના વગર જન્મ વરણ કર્યા વગર એનું પરિભ્રમણ એનું કરે જ કરે. તારણ જે તારણ પરિભ્રમણ તારણ હોય તો તારા દ્રવની તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. સૌથી પહેલું કામ ઓળખવાનું છે, નિર્ણય કરવાનું છે. સામાન્ય સ્વભાવ, નાયક સ્વભાવ, ગુણ 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 પણ એ સદાય પ્રકાશમાન છે. નાયકપણાથી જે સદાય પ્રકાશમાન છે, ક્યારે પણ પ્રકાશતો નથી એવું નથી, એને તો બીજાથી જુદો કરીને વિજ્ઞાન કરીને ઓળખી લે. જો દ્રવ તારા હાથમાં આવી ગયું, ઓળખાણ થઈને આનું સ્વભાવ સ્વરૂપ, દ્રવ મૂળ સ્વરૂપ, દ્રવ એટલે આત્માનું મૂળ સ્વરૂપ લેવું, મૂળ સ્વભાવ લેવો. જો તારા હાથમાં આવી ગયું એટલે તમે ઓળખાણ થયેલું જ્ઞાન માં કે આવો હું છું, તો તમને મુક્તિની પર્યાય સહેજે મળી જશે. સહેજે સહેજે રમત માત્રમાં, લીલા માત્રમાં, કેમ કે એમ થવાનું તારો સ્વભાવ છે. મુક્ત દેશા પ્રગટ થવી એ પણ તારો સ્વભાવ છે. જયારે તું તારા સ્વદ્રવને ઓળખીશ ત્યારે તને એમ પણ ઓળખાણ થશે કે સમ્યક દર્શન થવું એ પણ મારો સ્વભાવ છે, વિતરાગતા થવી એ પણ મારો સ્વભાવ છે, પૂર્ણ મુક્ત દશા થવી એ મારો સ્વભાવ છે. એ ક્યાંય બહારથી લાવવાની ચીજ નથી, એ તો મારો સ્વભાવ છે. મારા સ્વભાવમાં રહો એટલે મુક્તિ છે, મારા સ્વભાવની બહાર જવું એટલે બંધન છે. મુક્ત બંધનમાં બીજો કોઈ અંદર હિસાબ કિતાબ લાંબો છે અને જેટલો સ્વદ્રવથી બહાર નીકળ્યો એટલો બંધાણો પ્રતિબદ્ધ થયો પરદ્રવને વિશે, પરવસ્તુને વિશે. જેટલો સ્વદ્રવમાં સમાઈ ગયો એટલો અપ્રતિબદ્ધ થયો, એટલું મુક્તિ, એટલો મુક્ત ભાવ, અંશ મુક્ત ભાવ એ પૂર્ણ મુક્તિનું કારણ છે. સહેજ વિધિ છે કે જો દ્રવ તારા હાથમાં આવી ગયું તો તમને મુક્તિની પર્યાય સહેજે મળી જશે. મુક્તિની પર્યાય તો મોટો ભાવ છે. ગુરુદેવને સાંભળ્યા પહેલા અને સાંભળ્યા પછીની પરિસ્થિતિની તુલના કરતા સુદામજીએ એક પત્રની અંદર લખે છે કે મોક્ષ તો હું તેમ લાગતો તો કરે અમારા જેવા પાગર માનુષ્યને મોક્ષ નથી મળે. બીજું કોઈ જંગલમાં વસનારા યોગીઓ અને ઋષિમુનિનું કામ છે. મોક્ષ તો મોટો મૂળ મોટો છેદ લાગતો હતો, અશક્યનો અસંભવ લાગતો હતો. પછી ગુરુદેવ ને ઉપકાર કરતા કરતા બધી વાત કરે છે. હું ભગવાન આપને સાંભળતા હું ભગવાન હું ભગવાન હું અસી નામે આપતી સુનતો હોય. મોક્ષ એટલા સરળ આસાન ને હિન્દુસ્તાની પત્ર છે ને બધા હું તો બાદ ને પતા ચલા જો વાત તો સુના આપતી વાણી સુના બાદ ને પતા ચલા કે મોક્ષ તો એટલા આસાન હે. મોક્ષ આટલો બધો સહેલો છે, સહેલો નહીં જાય ઉચિત છે. એ તો આપને સાંભળ્યા પછી ખબર પડે, ખબર પડે એટલે ખરેખર ખબર પડે કે ખાલી માહિતી મળી આવે પણ પોતે મોક્ષ દશાની નજીક છે. આ પૂર્ણ મુક્ત સ્વરૂપ આત્માના અનુભવમાં આવ્યા અને અનુભવમાં આવ્યા એટલે મોક્ષ હવે થઈ જશે એવી પ્રકૃતિ થઈ ગઈ, ખાતરી થઈ ગઈ. એટલે હવે મોક્ષ આટલો બધો સહેલો છે? આ તો ભગવાન તમારી વાણીનું કામ છે, મારું કામ નથી. આ મારી વાણીનું કામ છે કેમ કે પહેલા હું નતો ને અત્યારે હું છું, પણ આ તમારી વાણીનું કામ થઈ ગયું. એમ કરે ઉપકાર ગાયો છે વિશેષપણે.
Yeah, I'm going to go to the next